प्रवचन नंबर 565 तारीख 10/11/89 48 मिनट प्रश्नोत्तरी तथा चर्चा।
સાધવાદનો અભાવ છે પણ આત્મજ્ઞાનનો સાધવાદનો સદભાવ છે, કૃપા કરી આ કથનનો ખુલાસો કરશો જી।
શુદ્ધ આત્મા એ કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એવું આત્માનું સ્વરૂપ નથી। જે ઉપાદેયભૂત તત્વ છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ પ્રથમથી જ એટલે અનાદિથી જ શુદ્ધ છે। જે શુદ્ધ છે તે શુદ્ધ જ છે, શુદ્ધ આત્મા છે તે જ આત્મા અશુદ્ધ છે એમ નથી। અશુદ્ધતા તો પર્યાયની છે, પરિણામની છે। અશુદ્ધતા એ આત્માનો સ્વભાવ નથી, પર્યાય સ્વભાવ છે। માટે કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ એ પ્રમાણ વાક્ય છે। નઈ વાક્યથી જુઓ તો આત્મા ત્રણેય કાળ શુદ્ધ જ છે, ઉપાદેયભૂત તત્વ એમાં કથનચિત લાગુ ન પડે। માટે શાદવાદનો આત્મામાં અભાવ છે। આત્મા કથનચિત પૂર્ણ અને આત્મા કથનચિત અપૂર્ણ, આત્મા કથનચિત બદ્ધ અને કથનચિત અબદ્ધ એવું આત્માનું સ્વરૂપ નથી। આત્મા ત્રણેય કાળ મુક્ત અને અબદ્ધ સ્વભાવી છે એમ દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લેતા અનુભવ થાય છે। ત્યારે અનુભવ થાય ત્યારે સમ્યક જ્ઞાનમાં સ્યાદવાદનો જન્મ થાય છે। એ બે પડખાને જાણનારું જે જ્ઞાન, અવલંબન એકનું અને જ્ઞાન બેનું, જે અવલંબનભૂત તત્વ છે પરિપૂર્ણ છે, એ ત્રણેય કાળ શુદ્ધ છે, અકારક અવેદક સ્વભાવ છે। એનું અવલંબન લેતા અનુભવ થાય ત્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય। એ સમ્યક જ્ઞાન જે રીતે દ્રવ્યનું સ્વરૂપ, જે રીતે પર્યાયનું સ્વરૂપ જેમ છે તેમ જાણે છે। જ્ઞાન પરિપૂર્ણ અવસ્થા ન થયો હોય ત્યાં સુધી જ્ઞાન જાણે કે થોડી શુદ્ધતા છે પર્યાયમાં અને થોડી અશુદ્ધતા પણ છે, પણ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે એમ જ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે। કથનચિત નિત્ય ને અનિત્ય શ્યાદવાદમાં હોય, કથનચિત એક ને કથનચિત અનેક, શ્યાદવાદ એ જ્ઞાનનો ધર્મ છે। અને આત્મા તો ત્રિકાળ નિત્ય છે, કથનચિત નિત્ય ને કથનચિત અનિત્ય એવું એમાં સ્વરૂપ નથી। ઉપાદેયભૂત તત્વ તો ત્રણેય કાળ નિત્ય ધ્રુવ પરમાત્મા છે। દ્રષ્ટિના વિષયમાં શ્યાદવાદનો અભાવ છે। દ્રષ્ટિ પ્રગટ થાય ત્યારે જ્ઞાન પ્રગટ થાય, એ જ્ઞાન જેમ છે તેમ દ્રવ્ય પર્યાયને જેમ છે તેમ જાણે છે એમ જ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે। ભગવાન આત્મામાં શ્યાદવાદનો અભાવ છે। કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા એવું આત્માનું સ્વરૂપ નથી, સર્વથા જ્ઞાતા છે. પ્રમાણ સુધી જીવો અનંતવાર આવ્યા, પણ શુદ્ધ નહીં નો પક્ષ કદી પણ એને આવ્યો નહીં.
આત્મામાં કથનચિત લાગુ પડતું નથી એનું કોઈ સાહેબ કારણ?
કારણ જે ઉપાદેયભૂત તત્વ છે એ કથનચિત એમાં લાગુ ન પડે, સર્વથા છે. સર્વથા છે એ સમ્યક એકાંતનો દ્યોતક છે, અને અનેકાંત છે એ સમ્યક જ્ઞાનનો દ્યોતક છે. સમ્યક એકાંતપૂર્વક અનેકાંતિક જ્ઞાન થાય થાયને થાય જ. શ્રીમદજીનો એક વાક્ય છે, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એના ઉપર ગુરુદેવનો વ્યાખ્યાન નીકળી ચૂક્યા છે 35 વર્ષ પહેલા. 35 વર્ષ પહેલા એક ટુકડાનું ઉપર વ્યાખ્યાન 1 કલાકનું છપાઈ ગયું છે. આત્મા અનેકાંતિક છે, આત્મામાં શાદવાદ છે, બસ પ્રમાણ સુધી આવ્યો, પણ એમાંથી શુદ્ધ નહીં નો વિષય એને તારવો નહીં. એટલે પંડિત થયો પણ જ્ઞાની ન થયો. પંડિતો થવા, જ્ઞાની થવું એ ભવના અંતનું કારણ થયે છે. આમાં શ્યાદવાદનો અભાવ છે, પણ આત્મજ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે. એટલે કોઈ પણ પ્રકારનો નિશ્ચય વ્યવહાર પ્રમાણ કંઈ દોષ લાગતો નથી. એકને જાણતા અનેક જણાઈ જાય છે. આશ્રય એકનો અને જ્ઞાન અનંતનું. અનંત ગુણને જ્ઞાન જાણે, અનંતી પર્યાયને જ્ઞાન જાણે, અને અનંત ધર્મોને પણ જ્ઞાન જાણે. પણ આશ્રય એકનો ને જ્ઞાન અનંતનું. અંદરની અંદરની વાત, આ બહારની વાત નથી.
ભાઈશ્રી, જીવદ્રવ્ય જીવદ્રવ્ય તથા ગુણો ત્રિકાળ શુદ્ધ છે, છતાં પર્યાયો મલિન અથવા શુદ્ધાશુદ્ધ કેમ, શુદ્ધ કેમ નહીં?
કેમ કે દ્રવ્ય શુદ્ધ છે અને ગુણ શુદ્ધ છે એમ પ્રશ્નકારે પ્રશ્ન કર્યો. પ્રશ્નકારે પ્રશ્ન કર્યો કે દ્રવ્ય શુદ્ધ અને ગુણ શુદ્ધ અને પર્યાય કેમ અશુદ્ધ, એવો પ્રશ્ન છે. તો દ્રવ્ય શુદ્ધ અને ગુણ શુદ્ધ એમ એના લક્ષમાં આવ્યું છે. લક્ષમાં આવે તો પર્યાય શુદ્ધ છે એમ જ અનુભવ થાય. પર્યાય અશુદ્ધ છે એવું એને જ્ઞાન ન થાય. જે પર્યાય દ્રવ્યને ગુણને શુદ્ધપણે સ્વીકારે એ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે, અશુદ્ધ રહેતી નથી. એક નિયમસારમાં અપૂર્વ કરપ છે. નિયમસાર શાસ્ત્રમાં 72 નંબરનો એક કરપ છે. શુદ્ધ અશુદ્ધની વિકલ્પના, વિરુદ્ધ કલ્પના મિથ્યા દ્રષ્ટિ હંમેશા કરે છે. દ્રવ્ય શુદ્ધ છે અને મારા પરિણામ અશુદ્ધ છે. દ્રવ્ય તો મારું શુદ્ધ છે અને પરિણામ મારા અશુદ્ધ છે. ત્યાં શરૂઆત મારા પરિણામ કહ્યું, મારા પણ ત્યાં થાક્યું એને. કહે છે કે મિથ્યા દ્રષ્ટિ હંમેશા આવી વિરુદ્ધ કલ્પના કરે છે અને સમ્યક દ્રષ્ટિને તો હંમેશા કારણ તત્વ ને કાર્ય તત્વ શુદ્ધ છે એમ જાણે છે સમ્યક દ્રષ્ટિ. ગંભીર વાત છે.
ખુલાસો
કર્યો કે દ્રવ્ય શુદ્ધ ને ગુણ શુદ્ધ એ જેના લક્ષમાં આવે એને સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય થાય ને થાય જ. એને મિથ્યા તો પર્યાયમાં ન રહીએ, અસ્થિરતાનો રાગ રહીએ એ ગૌણ છે. અશુદ્ધતા ન રહીએ પર્યાયમાં, પર્યાયમાં અશુદ્ધતા ન રહીએ એટલે મિથ્યાત્વની અશુદ્ધતા ન રહીએ સમ્યક દર્શન પ્રગટ થાય. ગુરુદેવને પ્રશ્ન થયો હતો કે કારણ તત્વ શુદ્ધ છે, કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા શુદ્ધ છે તો શુદ્ધનું કાર્ય કેમ નથી આવતું? કે તે ક્યાં સ્વીકાર કર્યો કે મારો આત્મા શુદ્ધ છે? શુદ્ધનો સ્વીકાર કરે તો પર્યાય શુદ્ધ થાય. એમ વાચામાં કાંઈ, શબ્દમાં કાંઈ શુદ્ધતા નથી, એ તો વાચા જ્ઞાન છે. એ તો આગમના આધારે વાણી નીકળી, આત્માના અનુભવની વાણી નથી. જેને આત્મા દ્રષ્ટિમાં આવે ને અનુભવ થાય એ પર્યાયને પણ શુદ્ધ જાણે છે. થોડી પર્યાય ચારિત્રના દોષની રાગાદી થાય, અસ્થિરતા એને ખ્યાલ છે પણ એ ગૌણ છે. જે સમ્યક દર્શન પર્યાય પ્રગટ થઈ એ શુદ્ધ છે. તો કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ છે. સમ્યક દ્રષ્ટિને એમ શબ્દ લખ્યો છે, સિદ્ધને ના અરિયંતને શબ્દ નથી. એના અહીંયા નિયમ સાત આપણું પુસ્તક અહીં ક્યાંથી આવી ગયું? આપણે લઈ જવાનું, અહીંયા રાખવાનું. શાસ્ત્રોમાં તો કોઈના હીરા ભીરા નજર પડે તો ન્યાલ થઈ જાય. નિર્ધન ન રહીએ પછી રતન હાથમાં આવે પછી નિર્ધન રહીએ કોઈ? જો બહુતેર નંબરનો કળશ છે, શુદ્ધભાવ અધિકાર છે, ઊંચામાં ઊંચો અધિકાર. શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના નીચે અર્થ કર્યો છે ફૂટનોટમાં, વિકલ્પના એટલે શું? વિરુદ્ધ કલ્પના, વિપરીત કલ્પના, ખોટી માન્યતા, અનિશ્ચિતતા, શંકા, ભેદ પાડવા, એટલા અર્થ કહેવાય. શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. આત્મા દ્રવ્ય ગુણે શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે. એને દ્રવ્ય ગુણ શુદ્ધ માયના જ નથી તો એવો પ્રશ્ન જ ના આવે.
જેમ છે એવો સ્વીકાર કર્યો ને,
એમ ક્યાં સ્વીકાર કર્યો? દ્રવ્ય શુદ્ધ છે એમ ક્યાં સ્વીકાર કર્યો? દ્રવ્યને શુદ્ધ સ્વીકારે તો પર્યાય પણ શુદ્ધ જ થાય. સ્વીકાર ક્યાં કર્યો એને? એનું લક્ષ્ય ક્યાં કર્યું? એનો અનુભવ ક્યાં કર્યો? એની પ્રતીતિ ક્યાં એને આવી છે? આત્મા શુદ્ધ છે દ્રવ્યને ગુણે એ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે, પણ એવું અનુભવમાં આવ્યું એને? અનુભવમાં તો આવ્યું નથી. અનુભવ વિના બધા થોથા છે, ઠેકડા વિનાના મીંડા. જો અને સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એવી માન્યતા હોય છે કે મુનિ ન લેખું, કેવડી ન લેખું, સિદ્ધ ન લેખું. સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એવી માન્યતા હોય છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારા સારના વિચાર વાળે, સુંદર બુદ્ધિ વડે જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે તેને અમે વંદન કરીએ છીએ. પાણી સ્વભાવે શીતળ છે અને પર્યાય ઉષ્ણ છે,
બરાબર છે?
એ બરાબર લાગે છે ને? એ અજ્ઞાન છે, એ બરાબર નથી. સામાન્ય જેવું વિશેષ હોય એ પાણીનો ધર્મ છે ઉષ્ણતા, એ તો અગ્નિનો ધર્મ છે. દ્રષ્ટાંત ખ્યાલમાં આવ્યો કે નહીં? કે પાણી સ્વભાવે શીતળ અમે માનીએ છીએ અને પર્યાય ઉષ્ણ જેમ છે તેમ અમે માનીએ છીએ. નથી માનતો એ પાણીની પર્યાય જ નથી. એ વ્યવહાર નહીં કહે છે કે પાણીની પર્યાય છે, નિશ્ચય નહીં એનો નિષેધ કરે છે કે એ અગ્નિની ઉષ્ણતા છે. પાણીની અરે અણમળતો ભાવ છે. પાણીનું શીતળ લક્ષણ એમાં વ્યાપ્યું નથી. ત્રણેયમાં શીતળતા વ્યાપી ની દ્રવ્ય ગુણ ને પર્યાયમાં તો પાણી કહેવાય. કળસ બહુ ઊંચો છે. અગ્નિની પર્યાય પાણીમાં આવી જ નથી, પાણીને અડી નથી. એ અગ્નિની પર્યાય અગ્નિથી અરે અભેદ છે, અને પાણીની જે શીતળ પર્યાય થાય એ પાણીથી અભેદ છે. આ જે છે ને એ પર્યાય દ્રષ્ટિથી તમે જોશો તો ઉકેલ નહીં આવે. પાણીના સ્વભાવની સમીપે જઈને જુઓ અને પાણી શીતળ જયારે ભાસે ત્યારે પાણીની પર્યાય પણ શીતળનો અનુભવ થશે. પણ પાણીની ઉષ્ણ પર્યાય જે છે વ્યવહાર એમ કહે છે એના ઉપર લક્ષશે તો પાણી ઉષ્ણ લાગશે, પાણી શીતળ નહીં લાગે. એટલે બે ભૂલ થઈ ગઈ, પાણી ઉષ્ણ લાગ્યું અને અગ્નિ ગાયબ થઈ ગઈ. પછી અગ્નિ ક્યાં રહી? આ બધું સમજવા જેવું છે. પાણી મેલું થયું કે પાણી મેલું થાય કે માટી મેલી? મેલાપણું લક્ષણ કેનું છે? પાણીનું છે કે માટીનું છે? લક્ષણ માટીનું છે લક્ષણ. તો પછી એ માટી એનાથી અનન્ય છે. એ પર્યાય જ માટીની છે. માટીના સંગે પર્યાય થાય ને એ માટીની કહેવાય. પાણીના સંગે સ્વચ્છ પાણીના સંગે સ્વચ્છ પર્યાય પ્રગટ થાય તે પાણીની કહેવાય. આ તો શ્લોક છે 72મો. તાદાત્મ્ય સંબંધમાં ભૂલ કરે છે. બસ આત્મા જ્ઞાનની સાથે તાદાત્મ્ય છે એને બદલે છે દુઃખની સાથે તાદાત્મ્ય. આ હું દુઃખી થઈ ગયો, હું દુઃખી છું, હું દુઃખી છો. આ દુઃખી બીજો ને દુઃખને જાણનારો બીજો ને જાણનાર ને જાણે એ ત્રીજો એમ છે.
વિભાવરૂપ અને સ્વભાવરૂપ ફલલક્ષી વિભાવરૂપ અને ફલલક્ષી સ્વભાવરૂપ. પણ એ વિભાવરૂપનો અભાવ થાય છે, સ્વભાવનો અભાવ નથી થતો. કારણ કે સિદ્ધ ભગવાનને જોયા તો એનું સ્વભાવરૂપ પરિણામ ત્રણેય કાળ રહે છે અને વિભાવરૂપ પરિણામ નથી. માટે વિભાવરૂપ ને સ્વભાવરૂપ પરિણામનો જ્ઞાનનો સ્વીકાર કરવો કે ન કરવો?
અનંતકાળથી અહીંયા અહીંયા સુધી તો આવ્યો છે કે વર્તમાન પર્યાયમાં મને દુઃખ છે, આકુરતા છે, મિથ્યાત્વ છે, રાગ છે. કેટલો તો સ્વીકાર એને કર્યો. એ સ્વીકાર કરવાની સાથે સાથે એની ભૂલ શું થઈ ગઈ? ભૂલ એ થઈ ગઈ કે એ જ આત્મા છે, એટલો જ આત્મા છે. આત્મા જ દુઃખી થાય, આત્મા જ રાગ કરે છે. પણ રાગથી જુદો આત્મા છે એવું ભેદ જ્ઞાન કરવા માટે રાગનું જ્ઞાન છે. રાગનું જ્ઞાન એટલા માટે છે કે આત્મા રાગ કરે છે એટલા માટે રાગનું જ્ઞાન કરાવે છે. રાગથી આત્મા જુદો છે એવું જ્ઞાન કરીને તો કામ થઈ જાય. હા, અવસર ક્યાંથી પાસ થાય? લ્યો ભાઈ, બરાબર કહ્યું કે વર્તમાનમાં હું રાગી છું, હું ક્યાં સ્થિત થઈ ગયો છું? વર્તમાનમાં હું રાગી છું, દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે, અનાદિનું માને છે ને એ નહીં. હવે ગુરુ મેળા પછી એ નહીં. આહા, ભેદ જ્ઞાનના પ્રકારમાં આ જયારે આવે ત્યારે રાગથી ભિન્ન શુદ્ધ આત્મા છે તો પર્યાય પણ શુદ્ધ થઈ જાય, કરવી ન પડે. પણ પર્યાય રાગી છે, પર્યાયમાં રાગ છે, પર્યાયમાં રાગ છે, પર્યાયમાં રાગ છે. આહા, એ તો અનંતકાળથી એને જાણ્યું અને માન્યું. આ પણ મારો આત્મા રાગની પર્યાયથી ભિન્ન શુદ્ધ આત્મા છે એમ એક સમય માત્ર અંતર્મુક્તિને જાણ્યું ને માન્યું નથી. પાણી મેલું થયું એમ સ્વીકાર કર્યું. હવે મેલનું પાણી સ્વીકાર કર્યું એને, જેને માટીના સંગે પાણીની પર્યાય મલિન થઈ જાય, પાણી મેલું તો એમાં સ્વચ્છ પાણીની પ્રાપ્તિ એને થાય કે નહીં? કેટલા વર્ષ સુધી એમ કર્યા કરતો થાય? પાણી મેલું છે, પૂછો બધાને. હા સાહેબ, પાણી મેલું છે. એમાં સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થાય ખરી? રોગ થઈ જાય, રોગ પથરીનો અંદરમાં ઓપરેશન કરાવવું પડે, અમેરિકા જવું પડે કેટલાકને. માટે પાણી મેલું છે એ વ્યવહાર નહીં કથન છે. નિશ્ચય નહીં, નિષેધ કરે છે કે પાણી મેલું નથી, પાણી તો સ્વચ્છ છે. અને એનું પ્રમાણ શું? કે ફટકડી નાખો, મેલ નીકળી જશે અને સ્વચ્છ પાણીની પ્રાપ્તિ તને થશે. બંધધિકારમાં એક વાત બહુ સરસ કરી છે. બંધધિકાર જીવો કહે છે કે હું કર્મથી બંધાણો છું. ભાવબંધ પણ મારામાં થાય છે, હું બંધાણો છું. એમ બંધા બંધનો સ્વીકાર કરે અને બંધનો વારંવાર વિચાર કરે તો બંધનો છેદ નહીં થાય. પણ સાહેબ, હું વિચાર બેઠી છું એમ સ્વીકાર મેં કર્યો. ઓહો, કેટલો સરળ પરિણામી જીવ છે. લોકો એને વખાણ કરે, વાહ હું તો ક્રોધી છું સાહેબ. અરે, તું જ્ઞાનમય છો ને ક્રોધમય નથી. હવે ગુરુ મળ્યા, મુખને માથા કૂટતું. હજી તારે એ નહીં ઘૂંટવું છે, કઈ નવીન કરવું છે કે નહીં? અનંતકાળથી જે કરતો આવે છે એ ભાઈને કહ્યું કે હું રાગી છું, હું અશુદ્ધ છું. કેદી એને શુદ્ધતાની પર્યાય પ્રગટ થાય. એ સ્વીકાર કરે, જેવું છે એવું સ્વીકાર નથી કર્યો. આત્મા રાગી નથી, છતાં આત્માને રાગી મેને બેઠો છે. આત્મા તો જ્ઞાનની મૂર્તિ, આનંદની મૂર્તિ. પરમાત્મા છે અંદર બેઠા બિરાજમાન. એનો સ્વીકાર કરની, એનો અવલંબન લે અને પછી પર્યાયને જો. પછી તો આ રાગ ક્યાં ગયો? મિથ્યાસોનો ભલા શોધો જોઈ ક્યાંક. નથી આત્મામાં, નથી પર્યાયમાં, નથી દર્શનમોહમાં. દર્શનમોહનો અભાવ થઈ ગયો, મિથ્યાત્વનો ભાવ પર્યાયનો અભાવ થઈ ગયો. સમ્યક દર્શન પ્રગટ ગોતવા નિકળમાં એ અભાવ થઈ ગયો. કલ્પના હતી તારી.
સાહેબ, રાગ અને જ્ઞાન બે સાથે થાય છે તો જ્ઞાનને ભૂલી જાય છે અને રાગ પર દ્રષ્ટિ કરે છે.
બસ રાગમાં બુદ્ધિ પડી છે, હું રાગી છું. શું થાય તો જો પોતે પલટે તો પલટે, કોઈના કહેવાથી કાંઈ પલટે નહીં. અને આ વાદ વિવાદનો વિષય નથી. વાદ વિવાદ કરે શો અંદાજ. અરે, કુનકુંદ આચાર્ય ભગવાને તો ક્યાં સુધી કહ્યું કે સ્વમત કે પરમત કોઈની સાથે તો વાદ વિવાદ કરીશ, માં વાદ વિવાદનો વિષય નથી. અમે તો આજ જોઈએ કોઈ વાદ વિવાદનો ઉભો થાય પૈસા. અમે કાંઈ જાણતા નથી, ગુરુદેવની ટેક સાંભળી લો બસ.
જેને પ્રશ્ન પૂછવો હોય તે ચિઠ્ઠીમાં લખી અને મોકલે. આત્મા શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે તેનો શું અર્થ?
એ મોક્ષ માર્ગ પ્રકાશમાં કહ્યું, પદાર્થની સિદ્ધિ છે એમાં. પદાર્થની સિદ્ધિ એવી રીતે થાય છે કે અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે, એમાં એક પર્યાય બાદ ન થાય. એમાં પદાર્થની સિદ્ધિ થાય. છ દ્રવ્યની સિદ્ધિમાં ભૂતની પર્યાય ને ભાવિની પર્યાય પણ એ દ્રવ્યમાં રહેલી છે. માટે શુદ્ધાત્મ પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે, એ શુદ્ધ આત્મા છે અને જીવ તત્વ છે એમ નથી. જીવ દ્રવ્ય જુદું ને જીવ તત્વ જુદું. જીવ દ્રવ્ય પર્યાય સાપેક્ષ છે, જીવ તત્વ પર્યાય નિરપેક્ષ છે. જીવદ્રવ્યમાં તો દ્રવ્ય ગુણ પર્યાય, ગુણ પર્યાય વત દ્રવ્યમ. ગુણ અને પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે અને શુદ્ધ અને અશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે. મોક્ષ માર્ગ પ્રકાશમાં છે, એ પદાર્થની સિદ્ધિ છે. પદાર્થની સિદ્ધિ અનંતવાર અનંતજીવે કરી, આ પણ સાધ્યની સિદ્ધિ એમાં થઈ નહીં. પંડિત થયો એમાં, સુધાસુદ પર્યાયનું પિંડ તે દ્રવ્ય એમાં પંડિત થઈ જાય પણ અનુભવ ના આવે એમાં. પર્યાય માત્રથી ભીન આત્મા છે. એક પરમાત્મા પ્રકાશ યોગીન્દ્ર દેવનું શાસ્ત્ર છે, એમાં ફરમાવે છે કે બંધ અને મોક્ષ એવા પરિણામનો જે કરતા નથી તે જ આત્મા આત્માને ઉપાધિ છે. હવે આપણે જીનવાણીને રોજ પગે લાગીએ, જીનવાણીની સ્તુતિ બોલીએ અને આ લેખું છે એ માનવું નહીં આપણે. એ પરમાત્મા પ્રકાશ આ ચાર યુજો ગુરુદેવ કહેતા હતા, ફરમાવતા હતા કે રામજીભાઈ બોલા જજને આધાર આપે એટલે પછી જજ લાચાર થઈ જાય. એમ આત્માથી જીવ ને બેસેની તો પ્રશ્ન કરે પણ જયારે સર્વજ્ઞ ભગવાનનું આગમ બતાવે ત્યારે અત્યારે એટલા મૂકી દેવા જોઈએ એને. તો એ જૈન છે. આ કુદરતી એ જ ગાથા નીકળી 65મી ગાથા આપણે જોતી હતી પરમાત્મા પ્રકાશની, પાનું 85 છે 65 ગાથા. જો જરા વાત ઊંચા પ્રકારની છે, ઊંચા પ્રકારની વાત એવી છે કે જેને સંઘરણી થઈ ગયો હોય ને, સંઘરણી એ બદામનો હલવો હજમ ન કરી શકે, તંદુરસ્ત માણસ કરી શકે. તંદુરસ્ત એટલે આત્માથી, અહીં શરીરની વાત નથી. આત્માથી જીવને સૂક્ષ્મ વાત બહુ ગમી જાય. હે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા, તારા કહેલા તત્વને જેમ સૂક્ષ્મ તત્વને હું જાણતો જાઉં છું એમ મારા સ્વભાવનો મને ચમત્કાર થાય છે. એ શ્રીમદજીનું વાક્ય છે, એ વાત કરે છે. એનું મથાળું 65 ગાથાનું. હવે નિશ્ચય નહીંથી બંધ મોક્ષ કર્મ કરે છે. અરે આત્મા કરે છે કે કર્મ કરે છે? આમાં લખ્યું છે એ વાંચું છું. અને એવું સ્વરૂપ છે એવું લખ્યું છે, જેવું સ્વરૂપ છે એવું લખ્યું છે. હવે અન્વયાર્થ છે એનો. હે જીવ, હે આત્મા, હે ભવ્ય આત્મા, હે શબ્દ વાપરો, હે હવે તો સમજ. હે જીવ, જીવોને બધા જીવો લઈ લીધા, જીવોને બંધ અને મોક્ષ બધું કર્મ કરે છે. આત્મા બંધ મોક્ષ સ્વરૂપને કંઈ પણ કરતો નથી. કિમ અપી નૈવ, કિમ અપી નૈવ, કંઈ પણ કરતો નથી. એ પ્રમાણે નિશ્ચય નહીં કહે. નિશ્ચય નહીં એટલે સત્ય, વ્યવહાર નહીં એટલે અસત્ય. બીજાના ભાવને બીજાનો કહે ન વ્યવહાર નહીં. ભાવાર ભાવાર તે ટીકા. અનુપચારિત અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્ય બંધ, તેમજ અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ બંધ, તથા બંને નહીંઓથી દ્રવ્ય ભાવરૂપ મોક્ષને પણ જો કે જીવ કરે છે તો પણ જો અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ બંધ કરે છે અને અશુદ્ધ નિશ્ચય નહીંથી મોક્ષને કરે છે. શું કહ્યું? અશુદ્ધ નિશ્ચય નહીંથી ભાવ બંધને કરે મિથ્યાત્વને, અને અશુદ્ધ નિશ્ચય નહીંથી સમય દર્શને કરે છે. એક દેશ શુદ્ધ નહીં ને સર્વદેશ શુદ્ધ નહીં શબ્દ વાપરો નથી. અશુદ્ધ નિશ્ચય નહીં નો અર્થ પર્યાર્થિક નહીં અથવા એનો અર્થ વ્યવહાર નહીં, વ્યવહારને એ કરે છે. તો પણ શુદ્ધ પારણામિક પરમભાવ ગ્રાહક શુદ્ધ નિશ્ચય નહીંથી કરતો જ નથી. કથનચિત કરે ને કથનચિત ન કરે કાઢીને કરતો જ નથી. જો જૈન દર્શનમાં જ ન હોય કે જૈન દર્શનમાં જ હોય, જ સમ્યક એકાંતનો દ્યોતક છે પણ એ પ્રમાણનો દ્યોતક છે. આમ પણ છે નામ પણ છે, પ્રમાણનો દ્યોતક છે, પ્રમાણ વાક્ય છે. નય વાક્ય જુદું ને પ્રમાણ વાક્ય. શુદ્ધ નિશ્ચય કરતો જ નથી એમ નિશ્ચય નહીં કહે છે. હવે ટોટલ મારે છે. આપણે જે કેવું છે, અહીં જે શુદ્ધ નિશ્ચય નથી, બંધ મોક્ષને કરતો નથી, તે જ શુદ્ધ આત્મા ઉપાદેય છે એવો ભાવાર્થ છે. આત્મા પરિણામને કરે છે અને પરિણામને ભોગવે છે. ત્યાં સુધી તો દ્રવ્યલિંગી મુનિ ત્યાં સુધી તો આવ્યો, પણ આત્મા બંધમોક્ષના પરિણામને નવતત્વને કરતો નથી. હા હા, સમ્યક દર્શનને કરતો નથી ત્યારે સમ્યક દર્શન થઈ જાય છે. શું કહ્યું? પર્યાયને કરતો નથી ત્યારે કરતા બુદ્ધિ છૂટી જાય છે અને પર્યાય નિર્મળ પ્રગટ થઈ જાય છે. આવું સ્વરૂપ છે.
ભાવલિંગી મુનિને વિકલ્પ હોય કે નહીં?
ભાવલિંગી મુનિને વિકલ્પનું જ્ઞાન હોય. ભાવલિંગી મુનિને વિકલ્પનું જ્ઞાન હોય છે. એનું કારણ છે કે એને આત્મામાં વિકલ્પ થાપ્યો છે, એટલે આત્મામાં વિકલ્પ થાય, આત્મામાં વિકલ્પ થાય એવો જ જવાબ માંગે છે. સમજી ગયા? હા હા. એક વારની વાત છે, અત્યારે પ્રસંગ આવ્યો ત્યારે વાત કરું. કે બાહુભાઈ ઝવેરી મુંબઈ વાળા સવારનો વાર સોનગઢ જાય ગુરુદેવની સમીપે, બહુ અંદર રસોડાનો મેમ્બર, અંદર ગુરુદેવ પાસે પણ જાય સેવા ચાકરી વગેરે. એમાં કઈ કોઈ પણ પ્રકારનો વિકલ્પ છો? આવ્યા મુંબઈ બાપુજી, અમારા જીવતા હતા એ વખતે. બાપુજી ગુરુદેવના આ વિકલ્પ ઉઠે છે કે ના, એ ખોટી વાત છે, ગુરુદેવનો વિકલ્પ ઉઠ્યો જ નથી. પણ બાપુજી હું કહું છું કે ગુરુદેવને આવો વિકલ્પ આવ્યો કે ગુરુદેવને વિકલ્પ આવ્યો જ નથી, પણ હું આ જોઈને નથી આવ્યો. હા હા, આ વાત એવી છે કે એને વિકલ્પ જ દેખાય છે, એને જ્ઞાન દેખાતું નથી. જ્ઞાનીને તો જ્ઞાન જ થાય છે, વિકલ્પ થતો નથી. પણ અજ્ઞાનીને પણ જ્ઞાન થાય છે, પણ જ્ઞાન કેવું થાય છે કે જણાય એવું જ્ઞાન થાય છે, છતાં એને એમ ભાસે છે કે વિકલ્પ થયો, વિકલ્પ થયો, વિકલ્પ થયો, વિકલ્પ થયો. હા, પણ વિકલ્પ થયો છે ત્યારે જ્ઞાન થાય છે કે જ્ઞાન થતું નથી કે જ્ઞાન થાય છે? તો જ્ઞાન વિકલ્પનું છે કે આત્માનું છે કે એ આત્માનું છે? એમ કરીને અંદરમાં ચાલ્યો જાને, વિકલ્પને ક્યાં યાદ કરે છે? રામ બોલો ભાઈ રામ. આત્મામાં પર્યાયમાં તો રાગ થાય કે નહીં? પર્યાયમાં રાગ, પર્યાયમાં જ્ઞાન થાય છે એમ લેને, પર્યાયમાં જ્ઞાન થાય છે એમ લેને. આ વાત 294માં લીધી છે અને તૃણમૂલ સાહેબે લીધી છે કે જ્ઞાન ને રાગ એક સાથે ઉપજે છે. પણ રાગને પકડે છે અને જ્ઞાન થાય છે એને ભૂલી ગયો. મને બહુ દુઃખ થાય છે, પણ દુઃખ થાય છે એવું જ્ઞાન થાય છે કે દુઃખ થાય છે એ શું? કે જો જ્ઞાન થાય છે એમ જો વિચાર કરીશ, હજી વિચાર તો દુઃખ હળવું થઈ જશે. રતિભાઈ દુઃખનો અગરો બેસી જશે. અરે હું તો દુઃખનો જાણનાર. પછી ભાઈ હું તો દુઃખનો જાણનાર નથી, હું તો જાણનારનો જાણનાર છું. એમ કરીને દુઃખ અને દુઃખના જ્ઞાનથી વ્યાવૃત થઈને જ્ઞાયકની સન્મુખ થાય, દુઃખ દુઃખમાં રહી જાય અને અનુભવ થઈ જાય.
ભાઈશ્રી, અંતર અને બાહ્ય સપર પ્રકાશક બાબત વિશેષ ખુલાસો આપવા કૃપા કરશો.
સપર પ્રકાશક ના ખુલાસાની જરૂર બહુ છે. પ્રશ્ન સારો આવ્યો. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, એ બરાબર છે. પણ એ સ્વપર પ્રકાશક એક નિશ્ચય છે અને એક વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયમાં સફળ પ્રકાશકપણું પણ કથનચિત છે, સર્વથા નથી. નિશ્ચયથી સફળ પ્રકાશક અને વ્યવહારે સફળ પ્રકાશક એમ બે પ્રકાર છે. સફળ પ્રકાશકના બે વ્યાખ્યા છે શાસ્ત્રમાં. નિશ્ચય સફળ પ્રકાશક એને કહેવાય કે જ્યારે જ્ઞાન આત્માની સન્મુખ થાય અને આત્માના અનુભવમાં જાય અને અનુભવ આવે એ વખતે આનંદ પણ પર્યાયમાં પ્રગટ થાય છે. તો જ્ઞાન જ્ઞાયકને પણ જાણે, જ્ઞાનને જાણે સ્વપણે, અને આનંદ છે એને પરપણે જાણે એવું અંદરમાં સ્વપર પ્રકાશ જ્ઞાન. જ્ઞાન જ્ઞાનની અપેક્ષા એ સ્વ છે અને જ્ઞાન આનંદ છે એ પર છે. એક જ્ઞાન ગુણ સ્વ અને બાકી બધા ગુણો પર છે એવું સફળ પ્રકાશક પણ હું અંદરમાં નિર્વિકલ ધ્યાનના કાળમાં પ્રગટ થાય. પછી જ્ઞાનીને આત્મા પણ જણાય અને બીજા પદાર્થો જણાય, લોકાલોક જણાય, એને સફળ પ્રકાશકને વ્યવહાર કહેવામાં આવે છે. આ ખુલાસો નિયમસારની 159 ગાથામાં છે. હવે પ્રશ્ન તો અટાણે સફળ પ્રકાશકનો આવ્યો, નિશ્ચયને વ્યવહાર બે પ્રકાર કયા, પણ નિશ્ચય પ્રકાશક સ્વપર પ્રકાશક કેમ પ્રગટ થાય? સ્વપર પ્રકાશક તો બધા કહે છે ને પ્રગટ થાય ખરું, પણ સ્વપ્રકાશક પ્રગટ થાય ત્યારે સ્વપર પ્રકાશક પ્રગટ થાય. સ્વપ્રકાશક એટલે જ્ઞાન માત્ર શુદ્ધાત્માની સન્મુખ થઈને જ્ઞાયકને જાણે, પર્યાયને ની ગુણભેદને ન જાણે, એનું નામ સ્વપ્રકાશક છે. સ્વપ્રકાશક જ્ઞાનમાં સમ્યક દ્રષ્ટિનો જન્મ થાય, જન્મ થાય તે જ વખતે સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થાય. એક નિશ્ચય સ્વપ્રકાશક નંબર એક, બીજું અનુભવના કાળમાં સ્વપર પ્રકાશક નંબર બે, એ બે નિશ્ચય, અને ત્રીજું સ્વપર પ્રકાશક વ્યવહાર. જ્ઞાનને જાણે, રાગને દેહને દેવગુરુ શાસ્ત્રને પણ જાણે એનું નામ સફળ પ્રકાશક વ્યવહાર છે. આ સ્વપ્રકાશકને સફળ પ્રકાશક બાબતમાં બહુ સમજવા જેવું છે. આ બધું શાસ્ત્રમાં ભરેલું છે. નિયમસારની 165 ગાથામાં જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક જ છે. એ લક્ષણ વડે આત્માનો અનુભવ થાય. અને 159માં અનુભવ થયો તો કહે છે કે નિશ્ચયથી સફળ પ્રકાશક અંદરમાં ને અંદરમાં, જ્યાં બીજા પદાર્થની અપેક્ષા નહીં માટે નિશ્ચય, અને જ્યારે બીજા પદાર્થને જાણે કે એવી અપેક્ષા લ્યો તો સફળ પ્રકાશક રહીએ, પણ વ્યવહાર થઈ ગયો. ગુરુદેવ તો ફરમાવતા હતા છેલ્લે છેલ્લે, અરે અમને જ્ઞાન જણાય છે કે નહીં જણાતું છે, 3-4 મિનિટ બાકી છે, અમને જ્ઞાન જણાય છે કે નહીં જણાતું. પછી ફરમાવતા હતા, અરે તમને જ્ઞાન જણાય છે, તમને જ નહીં જણાતું. પછી 1 મિનિટ પછી, અરે અમને જ્ઞાયક જણાય છે અને તમને પણ જ્ઞાયક જણાય છે. આ હા, વિકલ્પ થાય છે અને વિકલ્પ જણાય છે એ એના ઘરમાં આવ્યું, અમને તો કાંઈ એમાં દેખાતું નથી. પર્યાયમાં તો રાગ થાય ને, પર્યાયમાં પણ પર્યાયમાં જ્ઞાન થાય છે એને લઈને જ્ઞાન નથી થતું. જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન, મિથ્યા જ્ઞાન, સમય જ્ઞાનની વાત નથી. ઉપયોગ લક્ષણ સમયે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. જો જ્ઞાન પ્રગટ ન થાય તો આત્મા જળ થઈ જાય, અને રાગ ઉત્પન્ન ન થાય તો સિદ્ધ દશા હોવી જોઈએ. એટલે તો ભેદ જ્ઞાન કરાવે છે, રાગ ભિન્ન જ્ઞાન, ભિન્ન ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં રાગ નથી. પણ એને દેખાય છે રાગ, એને જ્ઞાની દેખાતું નથી અને જ્ઞાયક પણ દેખાતો, બે ભાવ ગુમ થઈ ગયું, બે પર્યાય પણ દેખાતી નથી, ઇન્દ્રિય દેખાતો નથી. એને તો આશ્રવ તત્વ મલિન તત્વ દેખાય છે. દ્રષ્ટિ પર્યાયની છે અનંતકાળથી, વેદનાનો અભાવ છે, વેદનાની શક્તિ વિડાઈ ગઈ. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, કોઈ એમાં કારણ બીજું નથી.
જ્ઞાનનો કોઈ વિષય નથી, જ્ઞાનનો કોઈ વિષય નથી તે બાબત વિશેષ ખુલાસો કૃપા કરશો.
હમણાં યુગલજી સાહેબ ગયા હતા યાત્રામાં, ત્યાં ઘણા માણસો, 4-5 હજાર માણસો વ્યાખ્યાન બહુ સારા કહેલા. વ્યાખ્યાનમાં તો આ વાત નહોતી લીધી, પણ ઘેરે જાય ત્યારે વ્યાખ્યાન પૂરું થાય ત્યાં 10-15 ભાઈઓ બહેનો એમના ઘેરે જે ઉતારો હોય ત્યાં ગયા હતા, જાતા હતા. ત્યાં એક વખત યુગલજી સાહેબે એક વાત એવી કરી કે જ્ઞાન કા કોઈ વિષય નહીં હોતા, જ્ઞાનનો કોઈ વિષય નથી, નિર્વિષય છે. એ રાજકોટવાળા બેન ત્યાં હતા, બેઠા હતા. એણે એમ કહ્યું કે સાહેબ, જ્ઞાન તો આત્માને આશ્રય પ્રગટ થાય, જ્ઞાન તો આત્મા જ્યારે વિષય બને જ્ઞાનમાં ત્યારે જ્ઞાન પ્રગટ થાય. સૂક્ષ્મ વિષય છે થોડો, પણ પ્રશ્ન એવો મિનિટ બે બાકી છે, સમજી ગયા?
લેટ ચાલુ થયું, લેટ ચાલુ થયું, 5 મિનિટ વધારે.
હા ભલે, કઈ વાંધો નહીં, આ વિષય પૂરો કરી લઈ, આ પ્રશ્નનો ઉત્તર પૂરો કરી લેશું. સૂક્ષ્મ વિષય છે. આ વાત 13મી ગાથા જ્યારે રાજકોટમાં લીધી ત્યારે આ વાત બધી આવી ગઈ છે. પછી બેને કહ્યું કે આત્માને આશ્રય જ્ઞાન પ્રગટ થાય, પછી એને કહ્યું એનો વિષય નથી, નિર્વિષય છે. પછી એ બેન ત્યાંથી આવ્યા રાજકોટ, રાજકોટ મારા ઘેરે મળવા આવ્યા અને મને પૂછ્યું કે ભાઈ આ એક પ્રશ્ન મને ઉઠ્યો છે, એનો ખુલાસો શું છે જરા કહો. દેખો, યુગલજીએ જે કહ્યું છે એ વાત સત્ય છે, એ વાત સત્ય છે. પણ સત્ય હોવા છતાં એને ગળે તો ઉતારવી જોઈએ ને, ગળે ઉતરે ત્યારે એને ખ્યાલ આવે કે બરાબર છે. પછી એને મેં વાત કરી, બેન જે જ્ઞાનની પર્યાય છે ને એ સત્હેતુ છે, બીજાનું અવલંબન લે ત્યારે થાય તો એ વ્યવહાર થઈ ગયો, અથવા એ પર્યાય સત રહેતી નથી, સાપેક્ષ થઈ ગયું. માટે પર્યાય નિરપેક્ષ છે, એના સકાળે ઉત્પન્ન થાય છે, એની જન્મક્ષણ છે. પર્યાયના સટકારક પર્યાયથી થાય છે, દ્રવ્યથી નહીં. પણ હા, એટલું ખરું કે નિર્મળ પર્યાય પ્રગટ થાય ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર જાય છે, તો આત્માને આશ્રય નિર્મળ પર્યાય પ્રગટ થઈ એમ કહેવામાં, ભૂતાર્થ નહીં ને આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય એમ કહેવામાં આવે. બાકી પર્યાય સતને હેતુ છે, એ વાત પંચાધ્યાયમાં છે. એ પંચાધ્યાયમાં પહેલા ભાગમાં 542-543 ગાથામાં છે, અને એ વિષય ત્યાં શાંતિભાઈ ઝવેરીને ઘેરે લીધો હતો, વિડીયો પણ એનો ઉતરી ગયો છે. મધુભાઈ હતા એ વખતે અને ઠેકડા મારવા માંડ્યા, આ હા હા, પર્યાય સત વેસે એને કરતા બુદ્ધિ છૂટી જાય અને જ્ઞાતા બુદ્ધિ પણ છૂટે, ત્યારે પર્યાય સત જ્ઞાન થાય, ત્યારે ત્રિકાલ દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય એની અને અનુભવ થાય, ત્યારે પર્યાય સત છે એવું જ્ઞાનને ભાન થાય. પર્યાય સત છે એમ વાણીને વિકલ્પ ને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આહા, ઘણી સૂક્ષ્મ વાતો છે. પછી યુગલજી સાહેબે કહ્યું કે આ સમાજમાં ચાલે નહીં એટલે જાહેરમાં કહેતો નથી, આ તો તમને કહી દઉં છું એમ યુગલજી સાહેબે બેનને કહ્યું. સમજી ગયા? બરાબર છે, કહ્યું છે, વાજબી છે, સત્ય વાત છે. આ પર્યાય સત છે, દ્રવ્ય સત હેતુ, મૂળ સત હેતુ અને જ્ઞપ્તિ પણ સત અહેતુ છે. આ પણ અહેતુક ઉપર એનો ખ્યાલ જતો નથી, સહેતુકમાં પડ્યો છે. આનાથી આ થાય ને આના છેવટે નિમિત્ત હોય ને, આહા, નિમિત્ત હોય એનો અર્થ શું? નિમિત્ત હોય એનો અર્થ શું થયો? ઉપાદાનથી કાર્ય થાય કે નિમિત્તથી? નિમિત્ત હાજર હો તો હો ઉપા નિમિત્ત થી નિરપેક્ષ ઉપાદાનની પર્યાય પ્રગટ થાય. દર્શન મોહના અભાવ વિના સમય દર્શન પ્રગટ થાય. મીશું આ ગોવર્ધનના ભણેલા એને જરા મુશ્કેલી પડે. એમ ક્યાં કિરણજી, કિરણજી આ સાત્રી છે વિદ્યાર્થી આપણે, એ બધા નિમિત્તના કથન છે ભાઈ. આ નિમિત્તથી ઉપડેલો જે ઉપાદાન સુધી આવી શકતો નથી, અને ઉપાદાનમાં આવે નિમિત્તનું જ્ઞાન સાચું થયા વિના રહેતું નથી. નિમિત્તનું જ્ઞાન થાય, નિમિત્તનો પક્ષ ન રહીએ, કાર્ય થાય, સમ્યક દર્શન થાય ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય એવું અનુભવ થાય, પછી જ્ઞાન થાય. પણ સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા માટે સમ્યક દર્શન થાય એમ છે ને? એમ તો તીર્થંકર મળ્યા અનંતવાર, કેમ સમ્યક દર્શન થયું? હા, કાર્ય હંમેશા ઉપાદાનથી થાય ત્યારે પરયોગ જે હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ એ નિમિત્તપણે ન દેખાય, પછી જ્ઞેયપણે દેખાય છે. શું કહ્યું? એ નિમિત્તપણે દેખાય ત્યાં સુધી સાપેક્ષ બુદ્ધિ છે. અનુભવ થાય થાય પછી નિમિત્તપણે ન દેખાય, જ્ઞેયપણે જણાય. ગુરુદેવ જ્ઞેયપણે જણાય, નિમિત્તપણે ન જણાય. પછી વસંતભાઈ આ આત્મા ડોલી જાય એવી વાત છે. હો વસંતભાઈ ડોલો મીડ્યા એવી વાત છે. આ બધી વાત ગુરુદેવ કહી ગયા છે. હો આ એનું કહેલું હું તો કહું છું, હું તો એના ચરણની રથ છું. બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુદેવ.